એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર એમ કે દુનિયાભરના વિચારોને હલાવી દીધા, સિમોન ધ બોવુઆરનું ધ સેકન્ડ સેક્સ. લગભગ 75 વર્ષ જૂનું પુસ્તક, પણ આજે એની વાતો એટલી જ કદાચ વધુ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પુસ્તક શું કહે છે અને સ્ત્રી હોવાનો જે અર્થ સમાજે આપણને શીખવ્યો છે એને એ કઈ રીતે પડકારે છે.
અને એ પણ કે આજના સમયમાં જ્યાં આપણે લિંગ સમાનતાની, સ્ત્રીઓના અધિકારોની આટલી બધી વાતો કરીએ છીએ, ત્યાં આ પુસ્તકનું મહત્વ શું છે?
હા, કારણ કે આ પુસ્તક છે ને એ ખાલી સ્ત્રીઓ માટે નથી, એ દરેક વ્યક્તિ માટે છે જે સમાજને, સંબંધોને, પોતાની ઓળખને સમજવા માંગે છે.
બરાબર.
આ પુસ્તક આપણને એ પાયાના સવાલો પૂછવા પ્રેરે છે કે આપણે જેને નોર્મલ કે કુદરતી માનીએ છીએ એ ખરેખર કેટલું સામાજિક રીતે ઘડાયેલું છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખિકાથી જ. સિમોન ધ બોવુઆર કોણ હતા તેઓ, એમનો પરિચય આપશો?
ચોક્કસ. સિમોન ધ બોવુઆર, એમનો સમયગાળો હતો 1908 થી 1986. એ ફ્રાન્સના બહુ જાણીતા અસ્તિત્વવાદી ફિલોસોફર હતા, લેખિકા, સામાજિક વિચારક અને કહી શકાય કે 20મી સદીના સૌથી પ્રભાવશાળી નારીવાદી ચિંતકોમાંના એક. એમણે પેરિસની ખૂબ જ પ્રતિષ્ઠિત સંસ્થા ઇકોલ નોર્મલ સુપિરિયરમાંથી ફિલોસોફીનો અભ્યાસ કર્યો હતો અને એ જમાનામાં પુરુષોના વર્ચસ્વવાળા શૈક્ષણિક જગતમાં એક સ્ત્રી તરીકે એમણે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.
અને પેલું જીન પોલ સાર્ત્ર સાથેના એમના સંબંધની પણ બહુ ચર્ચા થાય છે, નહીં? એમના વિચારો પર એની કોઈ અસર?
હા, એમનો સાર્ત્ર સાથેનો સંબંધ બૌદ્ધિક અને અંગત બંને સ્તરે ઘણો ગાઢ હતો અને એમના અસ્તિત્વવાદી વિચારોની અસર ચોક્કસ દેખાય છે. પણ બોવુઆરની ખાસ વાત એ હતી કે એમણે અસ્તિત્વવાદના મુખ્ય સિદ્ધાંતને, કે અસ્તિત્વ સાર કરતા પહેલા આવે છે,
હા, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ,
બરાબર, એ સિદ્ધાંતને એમણે સ્ત્રીઓની પરિસ્થિતિ પર લાગુ કર્યો. મતલબ કે કોઈ સ્ત્રી સ્ત્રી તરીકેના પૂર્વ નિર્ધારિત ગુણો સાથે નથી જન્મતી.
ઓકે.
એ પોતાના જીવનના અનુભવો, નિર્ણયો અને સમાજ સાથેની આંતરક્રિયાથી સ્ત્રી બને છે.
આ તો પેલી એમની ફેમસ લાઇન છે ને, વન ઇઝ નોટ બોર્ન બટ રાધર બીકમ્સ અ વુમન. કોઈ સ્ત્રી જન્મતી નથી પણ બને છે. આ જ વિચાર કેટલો ક્રાંતિકારી છે.
એકદમ. અને એમની બીજી ખાસિયત એ હતી કે એમણે ખાલી ફિલોસોફીથી જ વાત નથી કરી, એમણે ઇતિહાસ, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, સાહિત્ય, સમાજશાસ્ત્ર આ બધાનો ઊંડો અભ્યાસ કર્યો અને બધાના આધારે એમણે સમજાવ્યું કે સ્ત્રીઓની આ જે ગૌણ સ્થિતિ છે એ કેમ અને કેવી રીતે ઊભી થઈ. આ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ એમના કામને બહુ જ મજબૂત બનાવે છે.
તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ, ધ સેકન્ડ સેક્સ. આનો મુખ્ય વિચાર, એમ કે એની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
એ જ જે આપણે હમણાં કહ્યું કે સ્ત્રીત્વ એટલે કે ફેમિનિટી એ કોઈ બાયોલોજિકલ ડેસ્ટિની, કોઈ કુદરતી નિયતિ નથી.
ઓકે.
એ એક સામાજિક અને ઐતિહાસિક રચના છે, એક સોશિયલ કન્સ્ટ્રક્ટ છે. સમાજ નક્કી કરે છે કે છોકરીએ શું કરવું, શું નહીં, કેમ બોલવું, કેમ ચાલવું, કયા સપના જોવા, અને ધીરે ધીરે એ આ ભૂમિકા અપનાવી લે છે અને સ્ત્રી બને છે.
એટલે સમાજ એક રીતે એને ટ્રેન કરે છે. પણ આવું કેમ, શા માટે સમાજ આવું કરે?
બોવુઆર સમજાવે છે કે આપણો સમાજ મૂળભૂત રીતે પિતૃસત્તાક રહ્યો છે, પેટ્રીઆર્કી, અને આ સિસ્ટમમાં પુરુષને હંમેશા પ્રથમ લિંગ અથવા સ્વ, ધ સેલ્ફ તરીકે જોવામાં આવ્યો છે.
એટલે કે એ મુખ્ય છે, સ્ટાન્ડર્ડ છે.
બરાબર. એ નિરપેક્ષ છે, એ મૂળભૂત છે. જ્યારે સ્ત્રીને હંમેશા પુરુષની સરખામણીમાં એના સંદર્ભમાં જ વ્યાખ્યાયિત કરવામાં આવી છે, એ બીજું લિંગ છે, અન્ય, ધી અધર.
અન્ય, આ કોન્સેપ્ટ બહુ મહત્વનો લાગે છે. જાણે સ્ત્રીની પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ જ નહીં, પણ એ હંમેશા કોઈકના સંબંધમાં જ ઓળખાય. પત્ની, માતા, દીકરી.
બાયોલોજી, સાયકોલોજી, ઇકોનોમિક્સના કારણો અપાય છે.
હા,
પણ હકીકતમાં આ બધી દલીલો પુરુષનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ઊભી કરાયેલી માન્યતાઓ એટલે કે મિથ્સ છે.
ઓકે,
તો પુસ્તક આ બધી માન્યતાઓને પડકારે છે. કઈ રીતે? કયા મુદ્દા ઉઠાવે છે?
પુસ્તક આમ તો બે મોટા ભાગમાં છે, પણ આપણે એના મુખ્ય મુદ્દા જોઈએ. પહેલા તો બોવર, જેને નિયતિ કે ડેસ્ટિની કહે છે, એની વાત કરે છે. જેમ કે જીવવિજ્ઞાન.
હા, બાયોલોજિકલ તફાવતો તો છે જ ને.
હા, એ સ્વીકારે છે. માસિક, ગર્ભાવસ્થા, શારીરિક શક્તિમાં તફાવત, આ બધું છે. પણ એમનું કહેવું છે કે આ જૈવિક તથ્યોનો અર્થ કોણ નક્કી કરે છે? સમાજ. જેમ કે શારીરિક શક્તિ ઓછી હોવાનો મતલબ એ નથી કે બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય, પણ સમાજ ઘણીવાર એવું જોડી દે છે. એટલે બાયોલોજિકલ ડિટર્મિનિઝમ જૈવિક નિયતિવાદને એ નકારે છે.
અને પેલું મનોવિજ્ઞાનનું શું? ફ્રોઇડની પેલી લિંગ ઈર્ષ્યા, પેનિસ એન્વી વાળી થિયરી.
હા, એની તો બહુવાર બહુ જ આકરી ટીકા કરે છે. એ કહે છે કે આ પેનિસ એન્વી એ કોઈ શારીરિક અંગની ઈર્ષ્યા નથી.
ઓ, તો શું છે?
એ ખરેખર તો પુરુષો પાસે જે સામાજિક શક્તિ છે, જે સ્વતંત્રતા છે, જે વિશેષાધિકારો છે, એ મેળવવાની ઈચ્છા છે. આ કોઈ જન્મજાત મનોવૈજ્ઞાનિક લક્ષણ નથી, પણ પિતૃસત્તાક સમાજમાં ઉછરવાનું પરિણામ છે.
એટલે સાંસ્કૃતિક છે, કુદરતી નહીં. પછી ઇતિહાસની પણ વાત આવે છે, ખરું ને?
બરાબર. પુસ્તકનો મોટો ભાગ ઇતિહાસ તપાસે છે. પ્રાગૈતિહાસિક કાળથી લઈને 20મી સદી સુધી એ બતાવે છે કે કેવી રીતે લગભગ દરેક સમાજમાં, દરેક યુગમાં સ્ત્રીઓને સ્થિરતા, ઇમ્મનન્સમાં ધકેલી દેવાયું છે.
સ્થિરતા એટલે?
એટલે પુનરાવર્તિત થતા જાળવણીના, રોજબરોજના કામો, ઘરકામ, રસોઈ, બાળકોનો ઉછેર, જે જીવનને ટકાવી રાખે છે પણ કશું નવું સર્જન નથી કરતું, દુનિયાને બદલતું નથી.
ઓકે, અને પુરુષો?
પુરુષો ઉત્કર્ષ તરફ રહે, સક્રિય સર્જનાત્મક કાર્યો, શિકાર, યુદ્ધ, રાજકારણ, વિજ્ઞાન, કળા, ફિલોસોફી, જે દુનિયાને આકાર આપે છે, આગળ વધારે છે. આ વિભાજન સદીઓથી ચાલ્યું આવે છે અને કાયદા, ધર્મ, રિવાજોથી એને મજબૂત કરાયું છે.
હા, ઉત્કર્ષ અને સ્થિરતાનો આઈડિયા તો બહુ રસપ્રદ છે. જાણે પુરુષોને ખુલ્લું આકાશ મળ્યું ઉડવા માટે, અને સ્ત્રીઓને એમ કે ઘર સાચવવાની જવાબદારી. આપણે ત્યાં આજે પણ જોઈએ છે ને, સ્ત્રી ભલે ગમે તેટલી ભણેલી હોય કે કમાતી હોય, ઘરની જવાબદારી તો એની જ ગણાય. આજ પેલી સ્થિરતા થઈ.
બિલકુલ એ જ. અને સમાજ આ સ્થિરતાને પાછો ગ્લોરીફાય પણ કરે. ત્યાગની મૂર્તિ, ગૃહલક્ષ્મી, આદર્શ માતા, બહુવાર આ શાશ્વત સ્ત્રીત્વ, ઇટર્નલ ફેમિનાઇનની જે માન્યતા છે ને, એની પણ ટીકા કરે છે.
એટલે?
એટલે સમાજ અને સાહિત્ય સ્ત્રીને કાં તો એકદમ આદર્શ બનાવી દે, માતા, પત્ની, પ્રેરણામૂર્તિ, અથવા તો ખલનાયિકા, મોહિની, ડાકણ, કુલટા. પણ આ બંને જે ચિત્રણ છે, એ સ્ત્રીની વાસ્તવિક જટિલ માનવતાને નકારે છે. એ એક વ્યક્તિ મટીને એક ટાઈપ, એક સ્ટીરિયોટાઈપ બની જાય છે.
સાચી વાત છે. તો આ બધી જટિલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો? પુસ્તક શું કહે છે મુક્તિ વિશે, લિબરેશન વિશે?
હા, પુસ્તકનો જે બીજો મોટો ભાગ છે, જીવાતો અનુભવ,
લાઇવ એક્સપિરિયન્સ,
એ આ જ વાત કરે છે. પહેલા એ સમજાવે છે કે નાનપણથી છોકરીને કેવી રીતે ધીમે ધીમે નિષ્ક્રિય, નિર્ભર અને બીજાને ખુશ રાખતા શીખવવામાં આવે છે.
હા,
પછી કિશોરાવસ્થાનો સંઘર્ષ, લગ્ન જીવનની વાસ્તવિકતાઓ, માતૃત્વની જટિલતાઓ, આ બધું ચર્ચા પછી એ મુક્તિના માર્ગ તરફ આવે છે.
અને એ માર્ગ કયો છે? શું કરવું જોઈએ?
બોવાર માટે સૌથી પહેલી અને સૌથી અગત્યની શરત છે આર્થિક સ્વતંત્રતા, ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ.
ઓકે.
જ્યારે સ્ત્રી કમાતી થાય છે, પોતાના પગ પર ઊભી રહે છે, ત્યારે એ પુરુષ પરની કે કુટુંબ પરની નિર્ભરતામાંથી મુક્ત થવાની શરૂઆત કરી શકે છે. કામ કરવું એ ખાલી પૈસા કમાવાની વાત નથી.
તો શું છે?
એ પોતાની જાતને એક કર્તા, સબ્જેક્ટ તરીકે, એક સક્રિય વ્યક્તિ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. સ્થિરતામાંથી બહાર નીકળીને ઉત્કર્ષ તરફ જવાનો પ્રયાસ છે.
પણ શું ખાલી કમાલોથી બધું બદલાઈ જાય? આજે આપણે જોઈએ છીએ કે ઘણી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે, સારો પગાર મેળવે છે, છતાંય એમને ઘરમાં કે સમાજમાં સમાન દરજ્જો કે નિર્ણયો લેવાની સ્વતંત્રતા નથી મળતી. એવું કેમ?
બહુ જ સારો અને મહત્વનો સવાલ છે, અને બહુવાર પણ આ વાત સ્વીકારે છે. આર્થિક સ્વતંત્રતા એ જરૂરી છે, પણ એ પૂરતી નથી. એ પહેલું પગલું છે, છેલ્લું નહીં.
કેમ કે પડકારો બીજા પણ છે.
હા, ઘણા પડકારો છે. એક તો તમે કહ્યું એમ, કામ અને ઘરની બેવડી જવાબદારી, ડબલ બર્ડન. બીજું, વર્ક પ્લેસ પર ભેદભાવ. સમાન કામ માટે ઓછો પગાર, પ્રમોશનમાં મુશ્કેલીઓ, પેલી ગ્લાસ સીલિંગ. અને ત્રીજો, જે કદાચ સૌથી મોટો પડકાર છે, એ છે આંતરિક મનોવૈજ્ઞાનિક સંઘર્ષ, ઇન્ટરનલ સ્ટ્રગલ.
આંતરિક સંઘર્ષ એટલે શું? જરા સમજાવશો.
એટલે સદીઓથી સ્ત્રીઓના મનમાં જે નાખવામાં આવ્યું છે કે તમારે નમ્ર રહેવું, બીજાનું માનવું, પોતાની ઈચ્છાઓ દબાવી દેવી, સેવા કરવી, આ બધી શીખવેલી નિષ્ક્રિયતા અને નિર્ભરતામાંથી બહાર આવવું.
ઓહ,
સ્વતંત્રતા એટલે જવાબદારી, સ્વતંત્રતા એટલે પસંદગી કરવી, નિર્ણયો લેવા અને એના પરિણામો ભોગવવા તૈયાર રહેવું. એમાં ચિંતા છે, જોખમ છે. આ આઝાદીનો બોજ ઉઠાવવો એ પણ એક સંઘર્ષ છે. બોવર કે છે ને, બધા દમન યુદ્ધની સ્થિતિ બનારે છે. આ લડાઈ બહાર પણ લડવાની છે અને પોતાની અંદર પણ.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડી વાત છે. એટલે ખાલી કાયદા બદલવાથી કે નોકરી કરવાથી નહીં ચાલે, પણ અંદરની માનસિકતા, પેલી કન્ડિશનિંગ, એને પણ બદલવી પડશે.
બિલકુલ.
આ પુસ્તકના કેટલાક વાક્યો તો એવા છે કે સીધા જ વાગે. જેમ કે પેલું તમે કહ્યું, તેણીની પાંખો કાપી નાખવામાં આવે છે અને પછી ઉડતા ન આવડવા બદલ તેને દોષ દેવામાં આવે છે. સમાજ પહેલાં તક જ નથી આપતો અને પછી કહે છે કે જુઓ, એ કરી જ નથી શકતી. કેટલું સાચું.
હા, એવા ઘણા ધારદાર વિચારો છે આમાં. બીજો એક બહુ મહત્વનો વિચાર છે, દુનિયાનું પ્રતિનિધિત્વ દુનિયાની જેમ જ પુરુષોનું કાર્ય છે. તેઓ તેને પોતાના દૃષ્ટિકોણથી વર્ણવે છે, જેને તેઓ નિરપેક્ષ સત્ય માની લે છે.
એટલે કે આપણું જે જ્ઞાન છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે,
હા, એ બધું મોટા ભાગે પુરુષોએ પોતાના અનુભવ અને દૃષ્ટિકોણથી રચ્યું છે અને એને જ યુનિવર્સલ કે સામાન્ય સત્ય માની લેવામાં આવ્યું છે. સ્ત્રીઓના અનુભવો, એમના દૃષ્ટિકોણ કાં તો ગાયબ છે અથવા તો ઓછા મહત્વના ગણાયા છે.
આપણે જે ભાષા વાપરીએ છીએ એમાં પણ આ દેખાય છે. નહીં, મેનકાઇન્ડ જેવો શબ્દ વપરાય કે સામાન્ય રીતે હી સર્વનામ વપરાય.
ચોક્કસ. ભાષા પણ કઈ રીતે પાવર સ્ટ્રક્ચરને રીઇન્ફોર્સ કરે છે એની વાત પણ પુસ્તકમાં આવે છે. બહુવાર આપણને આ બધી સૂક્ષ્મ બાબતો પ્રત્યે જાગૃત કરે છે. મૂળ વાત એ જ કે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા કુદરતી નથી, પણ સમાજે ઊભી કરેલી છે, અને જે સમાજે બનાવ્યું છે એ સમાજ બદલી પણ શકે છે.
તો આ બધા વિચારોને આપણે આપણા રોજબરોજના જીવનમાં, આપણા સમાજમાં, ખાસ કરીને ગુજરાત કે ભારતના સંદર્ભમાં ક્યાં જોઈ શકીએ? આ પુસ્તકની વાતો આપણને ક્યાં લાગુ પડે?
અરે, ઘણી બધી રીતે. દાખલા તરીકે પેલો વિચાર લઈએ, સ્ત્રી બને છે, જન્મતી નથી. આપણે ત્યાં દીકરા દીકરીના ઉછેરમાં કેટલો ફરક હોય છે.
હા, હજી પણ ઘણો.
રસોડા સેટ, છોકરાને બહાર રમવા મોકલાય, છોકરીને ઘરમાં રહેવાનું કહેવાય, છોકરાને કહેવાય રડ નહીં મર્દ બન, છોકરીને કહેવાય થોડું સહન કરતા શીખ. આ બધું શું છે? એ પેલી બનાવવાની પ્રોસેસ જ છે ને.
બરાબર. અને પેલો અન્ય તરીકેનો ખ્યાલ,
એ તો ડગલે ને પગલે દેખાય છે. કુટુંબમાં મોટા ભાગના આર્થિક કે સામાજિક નિર્ણયો કોણ લે છે?
મોટા ભાગે પુરુષો.
સ્ત્રીની ઓળખ આજે પણ ઘણીવાર એના પિતા, પતિ કે દીકરાના નામે જ થાય છે. એની પોતાની સ્વતંત્ર વ્યક્તિ તરીકેની ઓળખ કેટલી વાર સ્વીકારાય છે? લગ્ન પછી નામ બદલવું, પોતાની કરિયર કે સપનાને પતિ કે પરિવાર માટે કોરાણે મૂકી દેવા, આ બધું ક્યાંક ને ક્યાંક અન્ય તરીકેની સ્થિતિને જ દર્શાવે છે.
અને આર્થિક સ્વતંત્રતાની વાત, એ પણ કેટલી મહત્વની છે આપણા સંદર્ભમાં. ઘણીવાર ભણેલી કમાતી સ્ત્રીઓ પણ પોતાના પૈસા પર પોતાનો હક નથી જમાવી શકતી.
સાચી વાત છે. કમાઈ પોતે, પણ પૈસા ક્યાં વાપરવા એ પૂછવું પડે, અથવા તો આખો પગાર ઘરમાં આપી લેવો પડે. એટલે બોવાર જે કહે છે કે આર્થિક સ્વતંત્રતા એ ખાલી કમાવું નથી, પણ એના પર તમારો કંટ્રોલ હોવો, એના વિશે નિર્ણય લઈ શકવો, એ બહુ જરૂરી છે. આ પુસ્તક આપણને વિચારતા કરી મૂકે છે કે આપણા સમાજમાં જે લગ્ન, માતૃત્વ, કુટુંબ જેવી સંસ્થાઓ છે, એ ક્યાંક સ્ત્રીની સ્વતંત્રતાને મર્યાદિત તો નથી કરતી ને? મીડિયામાં સ્ત્રીઓનું જે ચિત્રણ થાય છે એના પર સવાલ ઉઠાવતા શીખવે છે.
ખરેખર આ પુસ્તક એક રીતે જોઈએ તો આંખ ખુલી નાખે એવું છે. મારા માટે તો સૌથી મોટી શીખ એ રહી કે આપણી ઓળખ, ખાસ કરીને લિંગ આધારિત ઓળખ, એ કેટલી હદે સમાજે ઘડેલી છે અને આપણે એને કેટલી સહેલાઈથી કુદરતી માની લઈએ છે. આ સ્ત્રી બને છે વાળી વાત ખરેખર વિચારવા જેવી છે.
અને મારા માટે પેલો અન્યનો કોન્સેપ્ટ અને એ આપણા સમાજમાં કેટલો ઊંડે સુધી વણાયેલો છે એ સમજવું બહુ મહત્વનું રહ્યું. બીજું એ પણ કે મુક્તિ કે સ્વતંત્રતા એ કોઈ સરળ સીધો રસ્તો નથી, એ એક સતત ચાલતો સંઘર્ષ છે. એમાં બાહ્ય અવરોધો પણ છે અને આંતરિક અવરોધો પણ છે. એ માટે હિંમત જોઈએ, સભાનતા જોઈએ.
તો આટલી ચર્ચા પછી એમ કહી શકાય કે ધ સેકન્ડ સેક્સનો મુખ્ય સંદેશ એ છે કે લિંગભેદ અને અસમાનતા એ કોઈ કુદરતી કે અનિવાર્ય વસ્તુ નથી, એ એક સામાજિક વ્યવસ્થા છે અને એટલે એને બદલી શકાય છે.
હા, અને એ બદલાવ માટે ખાલી કાયદા કે નિયમો બદલવા પૂરતા નથી, આપણી વિચારવાની રીત, આપણી માન્યતાઓ, આપણી ચેતનામાં પણ ક્રાંતિ લાવવી પડશે.
અને છેલ્લે સૌથી મહત્વની વાત, દરેક વ્યક્તિને, સ્ત્રી હોય કે પુરુષ, પોતાની જાતને, પોતાના જીવનને, પોતાના અસ્તિત્વનો અર્થ જાતે નક્કી કરવાનો અધિકાર છે.
બરાબર, આપણે શું છીએ એ કોઈ બીજું નક્કી ન કરી શકે. આપણે પોતે જ આપણા નિર્ણયોથી આપણી જાતને બનાવીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.